श्री समयसार जी परमागम एमां 34 गाथानो विषय गुरुदेवे लीधो। ए पहला 10 लक्षण पर्वनी आराधनाना दिवसोमां आजे 8मो दिवस त्याग धर्मनी आराधनाना दिवस छे। પૂજામાં જેમ આવ્યું ત્યાગ એટલે મમત્વ છોડવાની વાત છે। એમાં જેમ પહેલા સંયોગની વાત લીધી, શરૂઆત ક્યાંથી લીધી? શરીરની। કારણ કે સામાન્યપણે બાહ્ય વિષયોમાં મમતા શરીર પ્રત્યેની ઉત્કર્ષપણે હોય છે। કદાચ કોઈ ધનનો લોભી હશે, એને કદાચ ઓપરેશન ને કે એની વાત હશે તો ડોક્ટરને શું કહેશે? પૈસાની ચિંતા કરતા, એટલે જ્યાં નહીં હોય તો ઉધાર લાવીને ફરે છે। એટલે સામાન્ય આ એક મમત્વ, કારણ કે શરીર પ્રત્યેની આટલું મમત્વ કેમ છે? આપણી જ વાત, બીજાને તો નહીં, આટલું કેમ હશે સામાન્યપણે? કારણ કે એમાં બે પ્રકાર છે। શરીરના નિમિત્તે જ મને જ્ઞાન થશે અને શરીરના નિમિત્તે જ મને સુખ થશે। શરીર છે એમાં 5 ઇન્દ્રિયો છે, અને 5 ઇન્દ્રિયથી શું થાય છે? એના નિમિત્તે જ્ઞાન થાય, એક વાત। અને એ જ શરીરના નિમિત્તે શું છે? 5 ઇન્દ્રિયના વિષયોનો ભોગ કરું છું। એટલે આપણને જ્ઞાન અને સુખનું આપણે સાધન કોણ માન્યું છે? શરીર માન્યું હોય, ઇન્દ્રિય અને ઇન્દ્રિયો શરીરમાં છે, એટલે શરીર પ્રત્યેનું મમત્વ સામાન્યપણે એ રહ્યા જ કરે છે। એટલે શરૂઆત ક્યાંથી કરી? એ ત્યાંથી કરી। પછી શરીર જેના નિમિત્તે ઉત્પન્ન થયા, એ માતા પિતા પછી પુત્ર બધા લઈ લીધા બહારના સંયોગ, અને એટલે એ લીધું કે આખું મમતા ભાવ જે ઉત્પન્ન થયો છે એ શેમાંથી? કે મોહ ભાવથી, કસાઈ, અને કસાઈના જ બે ભેદ પૂર્ણી રાગ અને દ્વેષ। એ રીતે આખી મમત્વ છોડવા માટેની વાત એ ત્યાગ છે। બીજું જે પૂજામાં આપણે લીધું એમાં વાત શેની આવે? પૂજા એટલે જિનેન્દ્ર પૂજા, ધ્યાનતરાજજીની પૂજામાં એમાં શેની વાત આવે? દાનની આવે। દાન અને ત્યાગ બે એક જ વાત હશે કે કંઈક જુદું છે? એમાં તો દાનની વાત, એ 4 પ્રકારના દાનની વાત આવે છે ને, એ તો દરેકને ખબર છે। આરદાન, ઔષધદાન, અભયદાન ને ઔષધદાન, એ બધા દાન જુદું છે અને ત્યાગ જુદું છે। દાન યોગ્ય સારી વસ્તુનું કરાય અને ત્યાગ દુઃખમય એને વસ્તુનું કરાય। ત્યાગ માટે કોઈ વસ્તુ બાયમાં કોઈ પદાર્થ જરૂર નથી, દાન માટે 3નો સુમેળ થવો જોઈએ। કોણ 3નો સુમેળ? દાતા, દેવા યોગ્ય વસ્તુ અને લેનાર પાત્ર, 3નું થવું જોઈએ મિલાન। દેનાર, દાતા, યોગ્ય, યોગ્ય વસ્તુ, આપણે પ્રતિક્રમણમાં પણ આ છે એ રીતે પ્રતિક્રમણ બહુ સુંદર રીતે બધો સ્વાધ્યાય થઈ જાય છે એમાં। સ્વાધ્યાય એટલે ઓલમોસ્ટ આખા સમયસારનું આપણને ઓવરવ્યૂ આવી જાય જેને કહે, અને પછી 12 અણુવ્રતમાં છે આખું ચારિત્રની અપેક્ષા આવે, અને એના પછી લોગસ સૂત્રમાં ને એમાં ભગવાન પ્રત્યેની ભક્તિનું ને બધી વાત બધું સર્વાંગી એ રીતે આવી જાય। તો એમાં એક વાત શું હતી કે યોગ્ય વસ્તુ વિધિપૂર્વક દેવી આવે, તે અતિશય સંવાગ, અતિશય વિભાગ જે વ્રતમાં આવ્યું ને, દાતાના ગુણ ધરાવનાર ગ્રસ્તે મુનિને દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી, એ અવશ્ય કરતા। તો અહીંયા દાનમાં યોગ્ય વસ્તુ, જેમ કોઈ વસ્તુ જો હોય, કોઈ અંધ પુરુષ હોય એને સરસ ચશ્મા આપીએ તો શું છે? તો જેને યોગ્ય વસ્તુ, એમ મુનિરાજને યોગ્ય વસ્તુ, તો દાતા, દાતા પછી યોગ્ય વસ્તુ અને સામે દેના। ત્યાગમાં કોઈ જરૂરી નથી, ત્યાગ ક્યારે કરાય? પહેલા પાપ કરાય પછી ત્યાગ કરાય, કે એમાં જ છોડવા માટે કંઈક કરવું પડે ને પહેલા, કે એવું જરૂરી નથી, ન કર એ જ તારો મોટો ત્યાગ છે, અને એમાં કોઈ સામે જરૂર નથી। ત્યાગ સ્વાધીનપણે થાય, દાનમાં કોકની જરૂર પડશે, ત્યાગ માટે કોઈ જરૂર પડશે કઈ કે ના એ વસ્તુ પહેલા હું પાપ કરીશ ને પછી છોડીશ એવું? તો અહીંયા આખું એ ત્યાગ છે. અને એ રીતે વિચાર કરીએ તો જ્ઞાનત્રાજીએ દાનની મુખ્યતાથી એટલા માટે લીધી કારણ કે આ 10 ધર્મ છે એ કોને હોય છે? મુનિરાજને. પણ એની આરાધના કરનાર કોણ હશે? શ્રાવક ભાવના કરે કે મારે આવી દશા પ્રગટ કરવી. જેને પ્રગટ થયું એ મુનિરાજ પ્રત્યે આપણે બહુમાનથી એમનું કરીએ છીએ, પણ એની પાછળ ભાવના શું છે? કે મારે પણ આવી દશા પ્રગટ થાય, માટે આપણીથી એ વાત લીધી દાન સાથે લઈને. અને એ રીતે વિચાર કરીએ મુનિરાજ ત્યાગથી શોભે છે અને શ્રાવક દાનથી શોભે છે. મુનિરાજ સેનાથી શોભે? ત્યાગ, કારણ કે એમને છોડ્યું છે, એમને હવે કોઈને કઈ, એ તો કરુણા બુદ્ધિથી એક વિકલ્પ આવે તો એ ઉપદેશ આપે, બાકી બીજું તો. શ્રાવક સેનાથી શોભે? દાનથી. કે એને આવ્યું હતું ફરીથી પૂજામાં, શું આવ્યું હતું જયમાલામાં ખાસ? સેનાથી આ બધું મળ્યું છે? પૂર્વના પુણ્યનો ઉદયથી અને વર્તમાન કમાવાનો પાપ છે. પૂર્વના પુણ્ય કેવા થતા જાય છે? ક્ષીણ થતા જાય, ખાલી થતા જાય. કમાવાનામાં શું થતા જાય છે? પાપ વધતા જાય છે. અને પાપના જ નિમિત્તમાં વાપરીએ છીએ, શું કરીએ છીએ? વી આર એડિંગ ફ્યુલ ટુ ધ ફાયર. પાપ કમાવાનો, નીતિ ન્યાયથી કમાય તો પણ કમાવાનો ભાવ તો છે જ. નીતિ ન્યાય કરે તો એટલું ઓછું પાપ હશે, અન્યાયથી કરે તો શું કહેવાય? તીવ્ર પાપ. ને બીજી રીતે શું કહેવાય? ખાતર માથે દીવો. નહીં ખબર હોય ખાતર માથે, ખાતર એટલે જ નહીં ખબર હોય, ઓલું ફર્ટિલાઇઝર એને ખાતર નહીં, ખાતર શું કહેવાય? ચોરી થઈ હોય એનું નામ ખાતર કહેવાય નહી? અને એના ઉપર દીવો એટલે દુનિયાને પ્રસિદ્ધ કરે મારે ઘેર ચોરી થઈ એવી. એટલે એક તો પાપ કરીએ છીએ અને એની સાથે પ્રસિદ્ધિ છે, એ તો અનિતિ ને એ તો પ્રશ્ન નથી. પણ અનિતિ એટલે પમાવાના પાપ છે અને પાછા એમાં સ્વચ્છતા. તો અહીંયા તો વાત શ્રાવકને માટેની, એ ચાર દાનની વાત કરી હતી. આજે ગુરુદેવશ્રી પ્રવચનમાં જે લીધું એમાં ત્યાગમાં ત્રણની વાત લીધી હતી. ત્રણ લીધા હતા? ક્યાં ત્રણ લીધા હતા? આહાર, ઉપકરણ અને વસ્તી, ત્રણ હતા ને. આહાર એટલે જેમ આપણે તો તપમાં પણ આહાર લીધું હતું, અહીંયા પણ ત્યાગ પોતાની ભૂમિકા અનુસાર આહારના વિકલ્પોને એ છોડવું. પછી ઉપકરણ એટલે એમની પાસે, મુનિરાજ પાસે પીછી કમંડળ હોય અને ક્યારેક શાસ્ત્ર હોય. અને આ પણ કોને માટે? તીર્થંકર આદિ હોય એને ન હોય, મોર પીછ કમંડળ પણ ન હોય. કેમ ન હોય? મુનિરાજ બધા પાસે હોય, તીર્થંકર પાસે અથવા કોઈ રુદ્ધિધારી પાસે કેમ ન હોય? કે તીર્થંકર એના એવા અતિશય હોય કે એના નિમિત્તે કોઈ જીવની હિંસા ન થાય. અને જે પીછી છે એ શેના માટેનું છે? અહિંસાનું ઉપકરણ છે, મમતાનું નહીં. ના આજ મારે પીછી રાખવી, જરા ડેકોરેટિવ રાખ્યું, સેન્ડલવુડની ને આને એવું પ્રકાર ન હોય. બીજું એમની પાસે શું હોય છે? કમંડળમાં પાણી, શૌચ માટે. તો તીર્થંકર હોય એને જન્મથી આહાર હોય, નિહાર ન હોય. માટે તીર્થંકર મુનિરાજ હોય અથવા કોઈ એવા રુદ્ધિધારી એને મોરપીછને કમંડળ ન હોય. બાકી સામાન્ય મુનિરાજ હોય એને આ, કે આવું ઉપકરણ હોવા છતાં પણ એના કોઈ પ્રત્યે મમત્વ હોતું નથી. અને ક્યારેક શું હોય છે? શાસ્ત્ર. એનું પણ એક સરસ વાત આવે છે. કોઈ વિચારીએ કોઈ મુનિરાજ પાસે બહુ રેર જેને કે ને બહુ અલભ્ય એવું કોઈ શાસ્ત્ર આવ્યું, કોઈ શ્રાવકે આપ્યું, માગવાની તો વાત ન હોય પણ શ્રાવકે કહો કે આપ્યું, પડ્યું હોય કે હું વાંચીશ, એમાં કોઈ બીજા મુનિરાજ કે આવે અને કે મારે વાંચવું છે તો શું કે હું વાંચીને પછી આપીશ, માંડ માંડ આવું મળ્યું છે? વિચાર આવે આના પરથી? કઈ વિચાર આવે? મુનિરાજની નિષ્ફળ દશા શું હશે? અલભ્ય એવું શાસ્ત્ર મળ્યું અને છતાં કોઈ માગે તો આપી દે, એનાથી શું વિચારશો? શું એમ કેમ આપી દે? એમ તો કેવું છે ને હમણાં બે કલાક વાંચીને આપી દઉં છું ને એવું. એ ના શું કામ, એમ સીધું બોલી લઈ. અહીંયા તો માન મળ્યું હોય તો કોઈને દે પણ નહીં, દેખાડે નહીં, કે નહીં. એક બહુ જ વિચારવા જેવું, અરે જે શાસ્ત્ર વાંચીને પણ જે સ્વરૂપમાં ઢળવું તું એ શાસ્ત્રમાં હું પહેલો ઢળી જાઉં. ઓલો કદાચ હોય તો ઠીક છે, પણ અંતે તો શાસ્ત્ર કરી વાંચીને અભ્યાસ કરીને ક્યાં જવું તું, અને એ સ્વભાવમાં જવું છે તો એ પણ વિકલ્પ. એટલો આગ્રહ પણ નથી હોતો, અંતે તો સ્વભાવમાં ઢળવું છે તો એટલો પણ કોઈના પ્રત્યેનો મમત્વ ભાવ, તો એવી એ દશા હોય છે. તો એ રીતે ઉપકરણ અને છેલ્લું વસ્તી. વસ્તી એટલે પેલું તો મુનિરાજ હોય એ કોઈ ક્યાં હોય, નગરોમાં વસતા હોય છે ને. કેમ નગરોમાં કેમ ન વસે? નગરોમાં હોય તો જૈન ધર્મની પ્રભાવના થાય, બધું સ્વાધ્યાય આદિ પ્રવચનો આપે ના કે. હા, મુનિરાજ નગરમાં વસે તો શું થાય, પ્રભાવના થાય કે નહીં, જૈન ધર્મની ઉન્નતિ થાય કે ન થાય? વસવું જોઈએ ને, તો કરશે કોણ પછી? આમને આમ જૈન ધર્મ પછી કેવો થઈ જશે? ઓછો છે પોતાની યોગ્યતા. જીવનમાં એક વાત સાચી, મુનિરાજની એટલી નિષ્ફળદશા છે કે પેલી પોતાની સાધનાની ઉત્કૃષ્ટતા વિચારે છે પોતે. શ્રાવકમાં સાથે સાધર્મીના વાત્સલ્ય સાથે એ પ્રવૃત્તિ કરે, જીન મંદિર બના દે શાસ્ત્ર ગુરુની પ્રભાવના, એ સંકિતના આઠંગની વાત છે. એને છે પ્રભાવના વાત્સલ્ય છે, પણ મુનિરાજનું જીવન એકાકી હોય ચડતા, એકાંતમાં સાધના કરનારા એ મુનિદશા છે. એ કદાચ આહારને વશ કે આવ્યા તો તુરત પાછા એ ચાય એમાં ન રહે. અને એ રીતે એક નિયમ છે, જો તારે એકાંતમાં રહેવું એ ઉત્કૃષ્ટ છે, કોઈના સંગમાં રહેવું હોય તો અધિક ગુણીના સંગમાં રહેજે, હિનના સંગમાં નહીં. આ બધા નિશ્ચય સાથેના વ્યવહારના પ્રકારો હોય છે, કારણ કે એ આપણી એક સ્થિતિ ભૂમિકા છે. એમાં દોષ બીજા કરતા પોતાના પરિણામોની ઢીલાશ થઈ જતી હોય. જો પોતાનું સામર્થ ચાલે તો કેવા રહેવા જેવું છે? એકાંત વેચ, કોઈના સંગ વગર એકાંતમાં. અને કદાચ રહેવું પડે તો કેવો રહેજે? અધિક ગુણી અથવા સમાન ગુણીમાં. પ્રવચન સારમાં એ બધા આવે, અધિક ગુણી અથવા સમાન, પણ હીન ગુણીના સંગમાં કદાચ તારા પુરુષાર્થની ઢીલાશ મંદતાનો અવસર આવશે. તો મુનિરાજ એ રીતે વસ્તીમાં નહીં. વસ્તી એટલે કદાચ કોઈક બાય મકાન કોઈ એમને પડ્યું હોય ખાલી, અને કદાચ જંગલમાં જતા કદાચ અથવા એક વિહાર કરતા રાત પડવાનું હોય તો ત્યાં રહેતા હોય છે. પણ ક્યાંય પણ દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ પણ વિચરવું ઉદયાદિન પણ વિત. એમને કોઈ એવી નતું કે આ નગરની અંદર જૈનો ઘણા વસે છે, મને અનુકૂળ છે. ગુજરાતીમાં કહીએ સિંહને વાડામાં રાખતા હોય ને, વાડા તો ખબર દેશમાં હોય ને તો ખબર, એટલા માટે સિંહને શેમાં રાખે? જંગલમાં હોય કે જંગલમાં વાડા બાંધીને રાખતા હશે તો વાડામાં કોણ રાખે, કોને રાખે? ઘેટા બકરાને રાખે વાડામાં, વાઘ સિંહને. એમ આ નિર્ભયપણે પોતાની સાધના, તે વસ્તી એવા મકાનોમાં ને એમાં રહી કે જ્યાં રાગના એ આખી વિચારણા છે. વિતરાગતાની ઉત્કૃષ્ટ સાધના કરે છે તો રાગના રાગથી તો દૂર રહે છે, રાગના નિમિત્તોથી પણ દૂર રહે છે. તો એ વાત અહીંયા આવ્યું હતું ને, આહારમાં સુંદર ભોજન ને એ બધું, ગરિષ્ઠ ભોજન કે જેથી પ્રમાદના નિમિત્તો થાય એવું ન કરે. તો એ રીતે આજે એ ત્યાગ ધર્મમાં આપણે અહીંયા 34 ગાથામાં એ જ છે. ત્યાગવા યોગ કોણ છે? ચલો સરસ એમાં વ્યાખ્યા હતી ને, આજ ગુરુદેવ શરૂઆતમાં જ લીધી ને, સંસ્કૃતમાંથી ગુરુદેવની નજરમાં બધું એક એક શબ્દ ઉપરથી કરે છે. યતો હી શબ્દથી લીધું હતું ને, એક એક એમની આખી અંતરંગ દશા સાથેની એક જીનવાણી કે રીતે વાંચાય, એક એક શબ્દ આચાર્ય દેવના જોઈને કે એની કિંમત છે, એની શું ભાષાંતર કર્યું છે. સિમ્પલ ખાય વાંચી જવું, પૂરું કરવું છે એ પ્રકાર ક્યારે પણ સ્વાધ્યાયનો ન હોય કે જલ્દી શાસ્ત્ર પૂરું કરવું છે કે આ પૂરું છે. ટાઈમ જોઈને કે શું કહેવાય, વોલ્યુમ જોઈને અંદર તત્વ ઘૂંટાય તો સમજ્યું યથાર્થ સ્વાધ્યાય થયો છે. કાળ જોઈને કે કેટલા શાસ્ત્ર જલ્દી પૂરા કર્યા છે એની એ નથી. તો એ અહીંયા ત્યાગ ધર્મમાં કોઈ પણ પ્રકારની મમતા ભાવ ન થાય અને એકાકે પોતાની સાધના આગળ વધે એ વચ્ચે શ્રાવકને માટે ચાર દાનની એમાં આખી વ્યાખ્યા એ છે. હવે આપણે ગુરુદેવસિંહના પ્રવચનમાં આપણે ચલીએ. એમાં શરૂઆત જ ગુરુદેવસિંહ સેનાથી લીધી છે. આમાં 482 પાને છે, એમાં બીજો પેરેગ્રાફ લઈએ. 482-98 નંબરનું પ્રવચન 482 લખ્યું છે ને, સમયસાર સિદ્ધિ, એમાં બીજો પેરેગ્રાફ. ઉસકા અર્થ કે સમ્યક દર્શન અનુભવ આનંદ કા હોવા, આ કોની વાત ચાલે છે? પ્રશ્ન પૂછનાર કોણ છે? શિષ્ય છે. કેવો શિષ્ય છે? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયું છે, હવે શેની ભાવના છે? ને આગળ વધવાની ભાવના છે, ચારિત્રની આગળ ભાવના છે. તો એના માટેનો ગુરુદેવ ખુલાસો કરે છે. એટલે કે સમ્યક દર્શન, અને જો સમ્યક દર્શન ક્યારે થાય? અનુભવમાં. અને અનુભવમાં સમ્યક દર્શનનું ફળ શું આવે છે? આનંદ આવે. સમ્યક દર્શન, ફરીથી સમ્યક દર્શન કોને બતાવે? સમ્યક શ્રદ્ધા. શ્રદ્ધા સમ્યક, યથાર્થ, સાચી. દર્શન એટલે શ્રદ્ધા, આત્માની પ્રતીતિ, આત્માનો વિશ્વાસ. ક્યારે થાય? ક્યારે થાય? અનુભવ થાય. અને અનુભવમાં જો સમ્યક શ્રદ્ધા થઈ તો ફળ શું આવ્યું? આનંદનો. તો કે સમ્યક દર્શન અનુભવ આનંદ કા હોવા. જો આ શબ્દો છે ભાષામાં, પણ એનો સમજવું કે સમ્યક દર્શન થયું ક્યારે થયું? અનુભવ થયો ત્યારે. અને સાથે એનું ફળ શું આવ્યું? આનંદ આવ્યું. હવે કહે છે સમ્યક દ્રષ્ટિ પોતે કે મને અનુભૂતિના કાળે આત્માની શ્રદ્ધા થયું અને આનંદનું વેદન આવ્યું, પણ હજી પૂર્ણ આનંદ હજી આવ્યો નથી. આનંદનું શું થયું છે? એક અંશે સ્વાદ આવે છે, પણ હજી વિશેષ આનંદ નથી. તો પૂર્ણ તો પ્રશ્ન જ નથી. તો એને તો આવું થવા છતાં હોને પર ભી આનંદનો અનુભવ આવી ગયો છે, સમ્યક દર્શન થઈ ગયું છે. અને હોને પર ભી એટલે એને શું કહેવા માંગે? આવું થવા છતાં પણ સંતોષ નથી. ના, મને કાર્ય થઈ ગયું છે, હવે મારે કાંઈ આગળ વધવાની નિરંતર શું હોય છે? ભાવના જ હોય છે. તો આવું થવા છતાં સ્વરૂપ કા આચરણ અભી નહીં હૈ, આવી ગયું. શેની ભાવના રહે છે? અપૂર્વ અવસર એવો ક્યારે, એવી નિરંતર ભાવના હોય છે. અને આપણને પણ ભાવના હોય છે ને ભવિષ્યમાં, શેની હોય છે? શેની હોય છે? લોભ મેળવતી સંયોગ મેળવ છે ને અધિક મળવાની તૃષ્ણા છે. સંયોગ એક આકુરતાથી દુઃખ છે ને અધિક આકુરતાના નિમિત્તો મેળવવાની છે તૃષ્ણા છે. અહીંયા કહે છે કે આવું થવા છતાં, અને ગુરુદેવસિંહ આના કાલે પ્રવચનમાં લીધું હતું, વાત શું લીધી? ફરીથી 34 ગાથા શેના માટેની છે? કાલે વાત ત્યાગની વાત હતી ને, તો ત્યાગ કેમ થાય એવો શબ્દ ન લીધો, અસ્તિથી વાત કરી. સ્વરૂપનું આચરણ કરવું, અને સ્વરૂપની આચરણમાં રાગ ક્રમશ શું થતો જાય છે? છૂટતો જાય છે. રાગને દબાવવો એ ચારિત્ર નથી, રાગનો અભાવ થવો એ ચારિત્ર છે. ભૂતકાળમાં દ્રવલિંગ ધારણ કરીને અનંત વાર શું કર્યું છે? આપણે દબાવ્યો છે, અભાવ નથી કર્યો. અભાવો કસાઈને દબાવવો છે એ કદાચ કસાઈની મંદતા હશે તો પુણ્ય હશે, પણ કસાઈથી રહિત થવું, રાગનો અભાવ થવો આ એ ચારિત્ર છે. તો અહીંયા નાસ્તિથી વાત ન કરતા શેનાથી વાત કરે છે? અસ્તિથી. નહીતર તો ત્યાગની વાત છે, પચખાણની વાત છે. તો પચખાણને ત્યાગે નાસ્તિની જગ્યાએ અહીંયા અસ્તિત્વ કે સ્વરૂપનું આચરણ અત્યારના નથી. જો ફરીથી આ વાત શું છે? સમ્યક દ્રષ્ટિ પોતાની પર્યાયમાં શું સ્વીકારે છે? શું સ્વીકારે છે? જેટલી શુદ્ધતા પ્રગટ થઈ એનો સ્વીકાર પણ છે અને જેટલી બાકી છે એનો પણ સ્વીકાર છે. હજી ગુરુદેવજી આગળ આમાં સરસ એક બે વાત લીધી, બે નો યશ કર્યો છે, છે છે બે છે, કોણ છે બે? 34 ગાથામાં આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય એમ આવ્યું ને, પેલો ગુજરાતીમાં જ છે ને, પેલો છે ને આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. તો ઈ શું સિદ્ધ કર્યું? ત્રિકાળી દ્રવ્યનું અસ્તિત્વ પણ સિદ્ધ કર્યું. અને પછી શું થયું છે? પરભાવના કારણે છે, સ્વભાવના કારણે રાગ નથી ઉભો થયો. પર જે દ્રવ્ય છે એના પરભાવના કારણે એ નિમિત્તના સંગમાં રાગ થયો, એ પણ છે એનો સ્વીકાર. જો આ એક બહુ સુંદર વાત, કેમ બેના અસ્તિત્વની વાત કરે છે આપણને, દ્રવ્ય પર્યાયની બેની અસ્તિત્વની કેમ વાત કરે છે? કે બે સ્વીકાર છે, અશુદ્ધતા છે અને અશુદ્ધતા ટાળવાનો વિષય પણ છે. ખાલી જો વિષય હોત, શુદ્ધ દ્રવ્ય જ હોત, પર્યાયગત અશુદ્ધતા ન હોત, તો ત્યાગ કરવાની વાત શું કામ કરે? અને ખાલી અશુદ્ધતા જ પર્યાયમાં હોય અને જેના આશ્રય અશુદ્ધતા ટળશે એવું તત્વ જો નહીં હોય તો કોના આધારે તું પ્રયાસ કરીશ? કેટલી સુંદર રીતે બે વાત સુમેળ ગુરુદેવજી. ખરેખર આ રીતે આપણે કોઈ દી વિચારીને વાંચ્યું જ નહીં, સ્વાધ્યાય જ પણ ન કર્યો. એક ગુરુવાણીની એક અપૂર્વતા છે, કઈ રીતે સ્વાધ્યાય કરવો, આચાર દેવના શબ્દોની પાછળનો ભાવ કઈ રીતે ઉકેલવો, એ આપણને આ શું મળે છે? સોગાનીજીના શબ્દોમાં કંઈક કહીએ તો શું છે? એ તો બીજું હતું, એ જ એ સિવાય પકા પકા હલવા પણ છે. માસ્ટર કી શું છે? શબ્દ છે, દૃષ્ટિ પ્રકાશમાં વાંચ્યો હોય તો માસ્ટર કી, તો એ તો ખબર હશે ને શું? બધા તાળા ખોલે એમ આપણને એક દ્રષ્ટિ આપે છે ગુરુદેવજી, કઈ દ્રષ્ટિથી કઈ રીતથી શાસ્ત્રનો અભ્યાસ કરવો. તો કોઈ પણ અનુયોગ હો, કોઈ પણ શાસ્ત્ર હો, કોઈ પણ અધિકાર હો, કોઈ પણ ગાથા હો, આપણને એનો મર્મ ખ્યાલમાં આવી શકશે કે કઈ રીતે એક સ્વાધ્યાય ન આવ્યો. 15 દિવસમાં તો વાંચી લીધું છે વાત. અને આજે ગુરુદેવજીએ વિસ્તારથી ફરીથી દ્રષ્ટાંત કોના લીધો? કોનો લીધો? રામચંદ્રજીનો આખો લીધો ને. ગુરુદેવજી જયારે ફાલેજમાં પોતે હતા ત્યારે આવી વૈરાગની બધી એ પદો ગુરુદેવજી ગાથા, અને 90-91 વર્ષે પણ ગુરુદેવના કંઠમાં આવી જો મીઠાશ હશે તો તે વખતે તો 16-17 વર્ષની ઉંમરમાં તો કંઠમાં કેવી, આજુબાજુવાળા દુકાનવાળા હોય ને એ પણ એમ કહે કાનજીભાઈ કહેતા, ભલે નાના હતા તો પણ બહુ માનથી બોલા, અને આજુબાજુ દુકાનવાળા મુસલમાન ભાઈઓ હોય તો પણ કાનજીભાઈ પદો ગાઓ ને તમે, કે અમે ભલે અર્થ સમજાય કે ન થાય પણ એની અવાજની મીઠાઈ. તો આ રીતે ગાતા કે ગયાતા ત્યારે 3 જણા અને જાસુ એકાએક, માતાજી પ્રશ્ન પૂછશે સો ઉત્તર દેશ બંધવ જાગન છે ને, એ જ બધું ગુરુદેવ બધું કીધું ને. એક બહુ સુંદર રીતે કે જયારે વનવાસમાં કોણ 3 નીકળ્યા હતા? રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી. સીતાજી અહીંયા રાવણ ઉપાડી જાય અને લક્ષ્મણ, તો એક વિચારવા જેવું છે. આ વાત કરીને ગુરુદેવે સુસિદ્ધ કરવું હતું, થોડું વિસ્તાર આ બધું લઈને સુસિદ્ધ કરવું હતું. વૈરાગ સંયોગ, હજી એક વાત જે એક વિષયને અનુરૂપ જે લેવું હતું. રામચંદ્રજી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા અને છતાં આવો રાગ છે. રામચંદ્રજીને ખબર નથી લક્ષ્મણજીનું અત્યારના કઈ દેહાંત નથી, આયુષ પૂરું નથી થયું, પણ છતાં એ ભાઈ પ્રત્યેનો રાગ છે કે બેભાન પેડા, રાવણે વિદ્યા ફેંકી એટલે પેડા છે, કે આયુષ તો પૂરું નથી પણ છતાં એક પ્રકારનો રાગ છે. પછી એ વાત આવે છે ને કે કોણ આનમાંથી જાગૃત કરી શકે, તો એનાથી વિસલ્યાને એની વાત કરી, ચક્રવર્તીની દીકરી બધી સુંદર. આ ફરી ફરીને આ બધા ઉપરથી શું વિચારવું, હજી વિચારું શું? સમયસારનું પ્રવચન ચાલે છે ગુરુદેવજી પ્રથમાનુયોગ, ગુરુદેવસી સર્વાંગ અનુયોગના જ્ઞાતા હતા. કોઈ પણ પ્રવચનમાં વાત આવે તો કર્ણાનુયોગની પણ એટલી જ વાત કરે, 848 કર્મ પ્રકૃતિની ભૂગોળની પણ વાત કરી શકે, ચરણાનુયોગના વિષયમાં મુનિરાજના સર્વાંગ એક જ્ઞાતા હતા. અને આપણા સદભાગ્ય કે આપણે એ અનુયોગ ન વાંચવા જઈએ તો પણ સેજે આપણી ભૂમિકા જેટલો અભ્યાસ થઈ જાય. ગુરુદેવસિંહના પ્રવચનોમાં એ ચારેય અનુયોગનો સહજ આપણને શું થઈ જાય, અભ્યાસ થઈ જાય. અને આવી રીતે તો આપણે વાંચતા પણ ન હોય કે એ વિસલ્યા આવે છે, અને જ્યાં હજી આવે છે અને એના હવા સ્પર્શી ના આવે તો કીધું ને લશ્કર આખું કેવું છે, એના બધાના ઘા છે એ બધા રૂજાઈ જાય છે. અને લક્ષ્મણજી મૂર્છામાંથી શું આવે છે, બહાર આવે, અને પેલો શું અવાજ નીકળે છે, આ બધું તો સાંભળ્યું. તેના ઉપરથી શું છે, બહુ જરૂરી છે. આના ઉપરથી સંસ્કાર લઈને એ મૂર્છિત થયા હતા તો એ સંસ્કાર અંદરની ધારા ચાલતી હતી. અને એટલા માટે જીવનમાં તત્વના એવા સંસ્કાર નાખવા, ક્યારેક એવો યોગ આવી જાય મૂર્છિત આપણે થઈ જઈએ, કારણ કે એવો પ્રસંગ આવે ક્યારેક થઈ શકે છે. અને ત્યારે પણ અંદરની આ ભાવના જો ઘૂંટી હશે જીવનમાં તો એ ધારા રહી જાય. ખબર નથી ક્યારેક ગમે ત્યારે બેભાન અવસ્થા કે બધું મેમરી લોસ કે એવું કદાચ થતું હોય છે, પણ આ સંસ્કાર નાખ્યા. અને એટલા માટે આપણી પાસે 24 કલાક અવેલેબલ છે. પણ ખેદની એક વાત છે કે એમાંથી મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એમાં જાય છે. આપણા માટે તો બહુ જ, આપણા માટે 24 કલાક અવેલેબલ છે કે નહીં. અને હવે તો જીંદવાણી કે ગુરુદેવનું પ્રવચન સાંભળવું હોય તો ક્યાં મળે, મંદિરે જવું પડે, ઘરે જવું પડે, નહીં એક બધાને ખબર છે કે અંજર નથી, પણ છતાં એનો ઉપયોગ આપણે વધારે શેમાં થતો હશે. ક્યારેક એમ કેમ નથી કે ટ્રાવેલિંગ કરીએ, ખબર છે કલાક બે કલાક ઠેઠ મુંબઈ પહોંચશો ટ્રાફિકમાં, ઉપયોગ બીજે ભટકાવવા કરતા આવો કેમ પ્રયાસ ક્યારેય નથી કરતા. આવા દ્રષ્ટાંતથી આપણને ઘણું શીખવાનું મળતું હોય છે. જીવનમાં જેણે સંસ્કાર નાખ્યા છે તો અવ્યક્તે ધારા અંદરમાં એ રેતી જ હોય છે. તો એવું થાય છે ત્યાં તરત જ યાદ કરે સરસ. પછી એના પછી પણ ગુરુદેવસી આગળ શું લીધું, રાવણ જે છે એ હરાય છે. લૌકિક સજ્જનતા પણ કેવી છે, મંદોદરી પાસે જઈને માતા બેન એવા શબ્દોથી સંબોધન કરે. અમારે એને વ્યક્તિગત નહોતું પણ શું થાય, આ પદવી જેવી હતી. અને આ પદવીનો એવો જ યોગ હોય કે વાસુદેવના હાથે જ પ્રતિ વાસુદેવનું મૃત્યુ થાય. યોગ છે, અમને વ્યક્તિગત એના પ્રત્યે કાંઈ એ નથી. આ પ્રકારના જીવન એ મહાપુરુષ, એના માટે શબ્દ લૌકિકમાં પણ શું વાપરતા, મર્યાદા પુરુષોત્તમ. અંદરની તો એ હોય, લૌકિકની પણ આ પ્રકારની એક મર્યાદા બધી હોય છે. એટલે ગુરુદેવ કહેવાનું એક તાત્પર્ય છે, ગુરુદેવસિંહના એક પ્રવચનમાં કેટલું સર્વાંગ એ વાત આપણને એ મળતી હોય છે. તો અહીંયા ફરીથી એક વાત આપણે જે ચાલતું હતું 482 પાને જ ફરીથી જોઈએ કે જે શિષ્ય છે આત્માનો અનુભવ થઈ ગયો છે, હવે શેની ભાવના જાગી છે, હવે મારે આનાથી આગળ ચારિત્ર દશા પ્રગટ કરવી. અલ્પ આનંદ આવ્યો છે પણ એનાથી મને સંતોષ નથી. મારે તો શું છે, અલમ આવે છે ને પૂજ્ય બેનસિંહના વચનામૃત ભક્તિમાં, પતલી ધારણ ભાઈ હમને, મારે તો શેને છે, પૂર્ણ આનંદ જોઈએ, પતલી ધારાથી મને સંતોષ નથી. તો એ મારે, અને જે શબ્દ છે એ સ્વરૂપનું આચરણ અત્યારના નથી. અને એનો સરસ શબ્દ, સ્થિરતા જો હોની ચાહીએ એ નહીં. શું શબ્દ વાપરો છે, એક કસાયના અભાવની સ્થિરતા થાય છે, પણ જે થવી જોઈએ, કઈ થવી જોઈએ, પૂર્ણપણે અને ઉગ્રપણે એ નથી, એનો ખેદ છે. તો એ પછી એ ભાવના કરે છે કે મને સ્વરૂપનું આચરણ કેમ થાય. અને એનો જ અર્થ, સ્વરૂપનું આચરણ ઇઝ ઇક્વલ ટુ રાગનો ત્યાગ છે. એમાં જ પાછળની એની જ લાઈન પછી છે, તો એ રાગાદી આચરણનો ત્યાગ કેવી રીતે થાય છે શબ્દ. તો ફરી બે શું છે, અસ્થિમાં શું નામ છે, સ્વરૂપનું આચરણ. અને એ જ વાતને નાસ્તિથી કરીએ તો રાગનો ત્યાગ એ કે રીતે થાય એ રીતે છે એની એ જ પેરેગ્રાફમાં છેલ્લી ત્રણ લાઈન વાંચે ફરીથી 482 એ જ પેરેગ્રાફ. હવે અપના શુદ્ધ સ્વરૂપમાં વિશેષ આચરણ કરને કા કામી આવ્યો ભાવના શેની થઈ છે પોતાના શુદ્ધ સ્વરૂપમાં વિશેષ આચરણ શરૂઆત તો થઈ છે પણ એ અલ્પ અંશ છે અને એ એવો અંતરંગનો અલ્પ અંશ છે કે બાયમાં વ્રતાદિ રૂપે દેખાતો નથી. ચોથા ગુણસ્થાનનું નામ શું છે? અવિરતિ છે ને, અવિરતિ છે એટલે એ કઈ પાપથી વિરતિ થઈ નથી, ચારિત્ર થયું નથી, આ તો વ્રત નથી એટલે ચારિત્ર નથી, વિરતિ પાપથી હેટા નથી, વ્રત લીધા નથી. ભાઈ એક અનંતાનુબંધી કસાય એ કોની પ્રકૃતિ છે? ચારિત્ર મોહની પ્રકૃતિ. ચારિત્ર મોહની પ્રકૃતિ એવા અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ જાય અને ચારિત્રનો અંશ શરૂ ન થાય તો એ પ્રકૃતિ જ્ઞાન ફળ સમાયો. બીજું સર્વ ગુણાંસ્તે સંકિત, તો ચારિત્રની પ્રણત્ય સ્વભાવનું અવલંબન લીધું છે કે ખાલી શ્રદ્ધાએ જ લીધું છે? અને ચારિત્રની પ્રણત્યે જો સ્વભાવનું અવલંબન લીધું તો અંશ તો શરૂ થઈ ગયો જ છે. તો અવિરતિ સુકામ કયો છો કે ભાઈ એ અંતરની સ્થિરતા એટલી નથી થઈ કે બાયમાં વ્રતાદિ રૂપે દેખાય. એ વ્રતાદિ રૂપે ક્યારે દેખાશે? બે કસાયનો અભાવ થશે તો બારમાં અણુવ્રત રૂપે દેખાશે અને ત્રણ કસાયનો અભાવ થયો તો સના રૂપે દેખાશે? મહાવ્રત. તો એવી દશા નથી, બાયમાં પ્રસિદ્ધ રૂપે થાય એવું વ્રતનું પ્રણમન થયું નથી. બાકી અંતરમાં તો એમને એક વિચારે દ્રષ્ટાંત રૂપે, બી વાવે છે, ખેડૂત બી વાવે છે, પછી શું કરે છે? પછી ખુલ્લું રાખે છે, બી વાવીને માટીમાં નાખ્યું પછી આમ ખુલ્લું જ રાખે ને, માટી નાખી દે, બંધ કરી દે. અચ્છા બંધ કરી દે, બીજે દિવસે પાછી માટી ખાલીને જોવે બી ક્યાંય વયું તો નથી ગયું ને, નહી ન કરે તો શું રાખે? એને બીજ ઉપર માટી નાખી દીધી છે, કઈ દેખાતું નથી ને, તો પછી હું પાણી નાખવાનું? કઈ દેખાતું નથી ને નાખા કરવાનું. જીવનમાં જેમ એ બીજમાં એની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, પ્રોસેસ ચાલુ થઈ ગઈ, ભલે બારમાં માટીને વિંધીને અંકુરો નથી દેખાતો, એ સડનલી અંકુરો નથી થયો, અંદરમાં જે બી વાયવું છે. નહીં આવું બધું પૂજ્ય બેનશીના વચનામૃતમાં છે, એ બી વાવે છે, ઉપરથી કાંઈ દેખાતું નથી પણ અંદરમાં કાર્ય થઈ રહ્યું છે. એમ સમ્યક દ્રષ્ટિને અંદરમાં સ્વરૂપ આચરણની એક ધારા શરૂ થઈ ગઈ છે, બાયમાં વ્રત રૂપે દેખાતું નથી. જેમ ઓલો અંકુરો બે દી પાંચ દી જે એની હશે ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રોસેસ, પણ ત્યાં તો પ્રોસેસ તો ચાલુ જ હતી. આ એ દશાની અહીંયા તો કે એ અહીંયા જ્ઞાનીને પોતાને દશા થઈ બારમાં એ દેખાતું નથી પણ ચાલુ તો છે. પણ ફરીથી એની શું વિશેષતા ભાવના છે કે રાગ અને દુઃખ કી પર્યાય કા ત્યાગ કરને કા કામી. ઓલું અસ્થિમાં શું આપ્યું? શુદ્ધ સ્વરૂપમાં વિશેષ આચરણ અસ્થિમાં. નાસ્તિ સામે શું આપી? રાગ જાબીનું શું થાય છે? સાયમેન્ટેનિયસલી કામ થતું જાય છે, સ્વભાવની સ્થિરતા વધતી જાય છે અને રાગ એ શું છે? છૂટતો જાય છે. તો ત્યાગ કરને કહો. અને બે વાત હવે ત્રીજું ગુરુદર્શી લઈશ, પર વસ્તુ કા ત્યાગ ગ્રહણ અહીંયા તો હે નહી. અને આ જ ભૂલ છે, આપણે પર વસ્તુના ત્યાગથી શરૂ કરવા ઈચ્છીએ છીએ. શું કીધું અહીંયા? વાત અસ્થિ નાસ્તિ લઈ હોય તો છે શુદ્ધ સ્વરૂપનું આચરણ અને રાગાદીનો ત્યાગ, અને પર વસ્તુની તો, અને આપણે શું કરીએ છીએ? જેની વાત જ્ઞાની ના કરે એ જ કરીએ છીએ અને ઓલી છોડી દઈએ છીએ. અહીંયા અરે જીવનમાં વસ્તુ છૂટે મમત્વ છૂટે છે કે મમત્વ છૂટતા વસ્તુનો સહેજી એક ક્ષેત્ર આવ્યા સંબંધ છૂટે થાય છે? શું ક્યારે પણ ખરેખર ત્યાગ વસ્તુથી ત્યાગ? જો વસ્તુથી ત્યાગ હોત તો શું થાય? વસ્તુના ત્યાગથી જો ચારિત્ર થાત, અહિયાં ત્યાગ ધર્મ થાત, તસો થાત. તો પાપના ઉદય જેને છે એની પાસે તો સંયોગ જ નથી, તે મહાત્યાગી કહેવાય. આજ વિચાર કરીએ, નારકી જીવ છે અથવા અહીંયા જે એકેન્દ્રી આદિ વનસ્પતિ આદિ બધા છે ને જીવો, એની પાસે કેટલા સંયોગ છે? તે તો મહાત્યાગી કહેવાતા હશે ને. વસ્તુનું છૂટું જો ત્યાગ હોય તો એ મહાત્યાગી કહેવાય. ફરીથી ત્યાગની ધારા અંતર આત્માની પણતીમાં થાય છે, અને જ્યાં અંતરંગની પણતીમાં થાય છે તો બારમાં જેટલો અસ્થિરતાનો રાગ છૂટે છે તો એક ક્ષેત્રાવગા સંબંધ પણ છૂટતો જાય છે. અંદરથી શરૂ કરવાનું છે. ઘોભો ગુજરાતીમાં કહે ને, વાસણમાં ઘોભો પડે તો ક્યાંથી ઉપાડવાનો હોય, અંદરથી કે બહારથી ઉપાડવાનો હોય? એમ અંદરથી ધારા પ્રગટે છે તો આખું એ કાર્ય થાય છે. એનાથી લઈએ 483 પાને છેલ્લી બે લાઈન, 483 પાને છેલ્લી બે લાઈન. વિકલ્પ માત્ર ચાહે તો તીર્થંકર ગોત્રકા બાહો એ બી. હવે જો ગુરુદેવજી કેટલા શબ્દો વાપરે છે એના માટે, વિકાર છે, વિભાવ છે, દુઃખ છે અને અપરાધ છે. ક્યાં ભાવની વાત કરે છે ગુરુદેવજી? આપણા ખાવા પીવાના, વેપાર ધંધાના છે ને. જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય, પુણ્યની પ્રકૃતિ ઉત્કૃષ્ટ પણે છે, જે ભાવે બંધાય એ પણ કેવો છે? વિકાર છે. તારા સ્વભાવથી વિરુદ્ધતા છે, સ્વભાવથી વિરુદ્ધ વિભાવ છે. સુખમય સ્વભાવ, આનંદમય, એનાથી વિરુદ્ધ દુઃખ છે. અને ચોથું શું આપ્યો? આ થોડું ગળે ઉતર, તમે ઓલું ઠીક વિકાર ને વિભાવથી જેમ તેમ માની લેશો આમ. અપરાધ શું? અમે એમાં શું દોષ કરે? કોઈ પ્રૂવ કરીને દેખાડે એમાં દોષ શું કરે? અમે કોઈ જીવની હિંસા કરીએ, જૂઠું બોલીએ, ચોરી બોલીએ તો અમે શું કરીએ છે? અપરાધી તો ગવર્મેન્ટ અપરાધ માને છે. અમે કોકના જીવને બચાવીએ, દયા પાડીએ, કોમળતા કરીએ, દાન આપીએ, એ બધામાં અપરાધ શું છે? આજ મોટો અભિપ્રાય જ્ઞાનીઓને આપણામાં પડે છે. આપણને જ્ઞાની એક દોષ, અપરાધ, ભૂલ કોને સ્વીકારે છે? એમનું આખું થિંકિંગ, આખું સ્વભાવથી, સ્વભાવને જેટલો ચૂકે છે એટલો તારો અપરાધ છે. સિમ્પલ વાત, આખી એમની આખી વિચારશૈલી. કારણ કે અનુભવ છે ને, જેનો અનુભવ છે એની જ મુખ્યતાથી વાત ચાલતી હોય તો નિરંતર એમને શું હોય છે? સ્વભાવની મુખ્યતા હોવાથી એનું જેને કે ને બોટમ લાઈન, એને શું હોય છે? સ્વભાવ હોય છે. સ્વભાવમાં જેટલો તું ચ્યુત થયો, સ્વભાવનું જેટલું વિસ્મરણ કર્યું, સ્વભાવથી જેટલો છીટો, એ શું છે? તારો અપરાધ છે. અને આપણી વિચારધારા શેનાથી ચાલતી હોય છે? સંયોગથી ચાલતી હોય છે. તો એનાથી સંયોગથી વિચારીએ છે, અપરાધ છે. અને એ કાંઈ ગુરુદેવજીના શબ્દો નથી, શેમાંથી આપણને કીધું હતું? શેમાં આવે છે? એમાં જ છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી. એ ગુરુદેવજીએ અમૃતચંદ્રાચાર્ય દેવે એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે એમાં એ લખ્યું છે, તે અપરાધ છે એ ભાવ. અને એના પછી હવે એક બહુ સુંદર વ્યાખ્યા છે, જે કોઈ આ ભાવો જે છોડવાના ભાવો કીધો ને, છોડવા યોગ્ય ભાવ, 34 ગાથામાં મૂળ છોડવા યોગ્ય ભાવ કોણ છે? પરભાવ એ શબ્દ છે ને. અને જે કાંઈ પરભાવ છે એને પર છોડવા યોગ્ય પરભાવ છે. તો એને પરભાવ શું કામ કીધા? પેલું તે પછખાણની વાત છે ત્યાગની, તો ત્યાગવા યોગ્ય કોણ હોય છે? કે પરભાવ. હવે એ પરભાવ શું કામ છે? પૂજા ભક્તિના જે શુભરાગ છે એ પણ કેવા છે? ત્યાગવા યોગ્ય પરભાવ. શું કામ? એનું સરસ કારણ એમાં આપ્યું છે, પોતાના સ્વભાવ ભાવથી વ્યાપ્ત નહીં હોવાથી છે મૂળ. જો આખી લિંક ફરીથી વિચારીએ, કની પછખાણની ત્યાગની વાત છે, તો ફરીથી ત્યાગવા યોગ કોણ છે? સ્વભાવ ભાવ છે કે પરભાવ છે? સ્વભાવ ભાવ નથી છોડવો, નથી છોડવો, છૂટી જ ન શકે. સ્વભાવ ભાવ કોઈ દી છૂટે નહીં. તો છૂટવા યોગ્ય કોણ છે? પરભાવ. એક એક વાતમાં આચાર્યદેવ નક્કી કર, પેલા નક્કી તો કર, છોડવું છોડવું કરે રાખે છે અને છૂટેલાને તું છોડવા માંગે છે, જેમ કે ને મરેલાને શું મારું એમ કે ને, એમ જે ઓલરેડી છૂટેલાને જો છોડવાનો અભિપ્રાય છે એનો અર્થ કે તે એને પેલા ગ્રહણ કર્યા છે, અને છૂટાને ગ્રહણ કરવાનો અભિપ્રાય જ મહામિથ્યા છે પેલું, તો એની તો વાત નથી જ. છોડવા યોગ્ય તારે ત્યાગ કરવો છે, તો ત્યાગ કરવા એ કોણ હોય, તો કે પેલું કે પરભાવ. અને પરભાવ કેમ ઓળખાય, આ ભાવ પરભાવ છે અને એને મારે છોડવા. પરભાવને ઓળખીશ કેવી રીતે, કે જે સ્વભાવ ભાવથી વ્યાપ્ત ન હોય, જેમાં સ્વભાવ ભાવ વ્યાપતો નથી એ બધા શું છે, પરભાવ છે. અને પરભાવ થી કેવા છે, છોડવાયો. જેમ કે મારે ભેદજ્ઞાન કરવું છે, તો કોના વચ્ચે ભેદજ્ઞાન કરવું છે, સ્વ અને પર વચ્ચે, સ્વભાવ અને વિભાવ વચ્ચે. તો નક્કી કેમ કરવું કે આ સ્વ છે અને આ પર છે, કેમ ખબર પડે, કે જે મારો સ્વભાવ ભાવ જ્ઞાનમય મારો ભાવ છે, ચેતનમય મારો જે ભાવ છે, એ જેમાં વ્યાપે એ મારો સ્વભાવ છે, સ્વભાવ ભાવ છે. અને જેમાં ચેતનપણું નથી વ્યાપતું એ બધા શું છે, પરભાવ છે. એ વાત આપણને સરસ એમાંથી કરી ગુરુદેવશ્રી 484 પાને, કે આત્મા અપના સ્વભાવ સે પરભાવ રૂપે વ્યાપ્ત નહીં હોને સે, એ સ્વભાવ સે વિભાવ રૂપ ક્યારેય થતો નથી. અને એના પછી ગુરુદેવ છે આજે આસો સુદ એકમ છે એમ કરીને એ આખી વાત લીધી હતી. પછી એક બીજી વાત પણ હનુમાનજીની લીધી હતી ને, હનુમાનજીને શું લીધી હતી એ વાત પણ કોના માટે લીધી, ઓલું તો રામચંદ્રજી સાઈ સમ એના માટે એના રાગની વાત કરી. પછી બીજામાં કોની વાત લીધી, સીતાજી બી સમ્યક દ્રષ્ટિ હતા તો રાગ એમને આવ્યો કે આ વીટી કોની છે, મારા નાથની એટલે સ્વામીની છે, કોઈની પાસે તું લાવ્યો છો તો એ ક્યાંથી કે લાવ્યો છે. પછી જે વાત કરે છે તો આ રીતે એ સિદ્ધ કર્યું કે ગુરુદેવ કે ને આ અંગૂઠી મારા નાથની એ વીરા ક્યાં થકી લાવ્યો, વનચર વીરા રે વધામણી. 486 પાને છે ને ઉપરથી વનચર, હનુમાનજી માટે કયો શબ્દ વાપર્યો છે, વનચર. અને વાત કરી ને શું હતા, કામદેવ હતા અને એમના જે ધ્વજા હોય જેને કે ને એમાં એનું ચિહ્ન હતું, એ પોતે નહોતા એવા. અરે એ તો તદ્વ મોક્ષગામી આત્મા છે, ક્યાંથી મોક્ષ પામ્યા, તુંગીથી મોક્ષ પામેલા છે, આત્મા છે એ. મહા સુંદર કામદેવ રૂપ વાળા હતા અને તારો ખૈરો એનાથી તેમને વૈરાગ થઈ ગયેલો એમને, તો એની વાત કરી. અને એના ઉપરથી જઈએ 486 પાને પેલા, સમકીતીના પણ આચરણમાં પણ રાગના આચરણ હોય છે, અવ્રત ભાવ છે, અચારિત્ર ભાવ છે. જો આ સિદ્ધ કર્યું, કોઈ એમ માને કે સમ્યક દ્રષ્ટિ હોય એને રાગ જ ન હોય દુઃખ જ ન હોય, તો એમ નથી. આ દ્રષ્ટાંતો દ્વારા, દ્રષ્ટાંત એટલે બનેલા પ્રસંગો દ્વારા ગુરુદેવ શ્રી શું સિદ્ધ કરવા માંગતા, કે સમ્યક દ્રષ્ટિ છે તો ચોથે ગુણસ્થાને આવા વિકલ્પ પણ હોય છે, આવો રાગ પણ હોય છે. એ રીતે કોઈ એકાંત માને તો એવું એ નથી હોતું. અને એ જ એના જ પાનામાં 486 પાને બીજો પેરેગ્રાફ છે ને, ભાઈ શિષ્ય ને ગુરુ કહે છે, એની છેલ્લી બે લાઈન એ જ પેરેગ્રાફની. જુઓ આ જ્ઞાની પરરૂપ જાનની કર, શાસ્ત્રથી વાત લે છે, ઉપર જે રામચંદ્રજીનું આપ્યું, હનુમાનજી અને સીતાજીનું વાત આપીને પછી વાત લે છે, આ જ્ઞાની બે ઉપર જ્ઞાની પરરૂપ જાણીને, કોને પરરૂપ જાણે છે, પર કોને પર જાણે છે, જેમાં સ્વભાવ ભાવ વ્યાપતો નથી એ બધા પરભાવને જાણીને એના વેદનમાં રાગાદી આવે છે, રાગ છે અને રાગનું વેદન આકુરતા પણ છે, છતાં એ શું જાણે છે, પણ એ મારા સ્વભાવમાં નથી, મારી પર્યાયમાં છે પણ સ્વભાવમાં નથી. આ આખી ધારા છે, શું કઈ ધારા, જ્ઞાનીની બેયનું અસ્તિત્વ સ્વીકારે છે, જ્ઞાન ધારા અને કર્મ ધારા. અહીંયા જ્ઞાન સ્વભાવ અને પર્યાય બેની વાત છે, બાકી ઓલી પર્યાયમાં પણ બે ધારા ચારિત્રમાં. અહીંયા એક બાજુ શું લીધું, આ ભગવાન જ્ઞાતા ત્રિકાળી દ્રવ્યનું અસ્તિત્વ અને સાથે કોનું રાગનું અસ્તિત્વ. નિર્મળ જ્ઞાન ધારા તો ચાલુ જ છે, અહીંયા બે મુખ્યતાનિક, બે મુખ્યતાનિકોની વાત લઈ, એક ત્યાગવા યોગ્ય શું છે અને કોના આશ્રયે ત્યાગ થશે એ બેની વાત છે. તો અહીંયા પોતે જાણે છે શું છે કે મારો સ્વભાવ છે અને પર્યાયમાં શું છે રાગાદી છે, પણ એ પર્યાયમાં છે મારા સ્વભાવમાં નથી. પર્યાયમાં ન હોત તો શું થાય, તો હું પૂર્ણ વિતરાગ થઈ જાઉં. અને જો સ્વભાવમાં વિભાવ હોય તો કોઈ દી ટળશે નહીં. સ્વીકાર બેયનો છે, વર્તમાન પર્યાયમાં અધુરા છે એનો પણ સ્વીકાર છે, અને તે વખતે મારા સ્વભાવમાં એનો અભાવ છે એ વાત પણ એ સ્વીકાર હોવાથી. તો એ રીતે અને એ રીતે 487 પાને પ્રત્યાખ્યાનની વ્યાખ્યા લઈએ ગુરુદેસીએ કરી. બીજો પેરેગ્રાફ, ભગવાન આત્મામાં ઠરતે હે એ જે છે એની છેલ્લી ત્રણ લાઈન, ઉસકો જાનકર પર કો પર જાના ઉસ સમય જ્ઞાન પરસે છૂટ ગયા. શું છે, પરને પર રૂપે જાણ્યા તો એનાથી એકત્વ છૂટી જાય છે, અને દ્રષ્ટિમાં પર્યાય મેં છે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા મેં લીન હોય. જેને પર રૂપે જાણે તો એની શું થઈ જાય છે, ઉપેક્ષા કરતા બુદ્ધિ છૂટી જાય. કોઈને પર રૂપે જાણે અને કરતા બુદ્ધિ રે તો પર રૂપે જાણ્યું છે નું. જ્યારે એકત્વ પરમાં એકત્વ હતા ત્યારે એમાં એકત્વ પણ હતું, અને પરને પર રૂપે જાણે તોય જો એકત્વ રહ્યું તો પરને પર રૂપે જાણ્યાનું ફળ શું આવ્યું. પરને પોતા રૂપે જાણીએ ત્યારે તો શેમાં એકાકાર હોય, પરમાં એટલે મારાપણાના અભિપ્રાયમાં, અને હવે એનાથી ભેદજ્ઞાન થયું ને તોય હજી એકત્વ રહ્યા કરે તો ભેદજ્ઞાનનું ફળ શું આવ્યું. તો પરને પરપણે જાણશે તો તેનું લક્ષ છૂટીને પોતાના સ્વરૂપ તરફ લીન થઈ જાય છે, અને તેનું નામ જ પ્રત્યાખ્યાન કહેવામાં આવે. જો ત્યાગ પૂર્વક આ ગ્રહણની વાત કરી, ત્યાગ કર્યો પરદ્રવ્યને પરરૂપે જાણ્યા તો કુદરતે એ તરફની દ્રષ્ટિ ઉપયોગ ક્યાં જાય છે, સ્વભાવ સન્મુખ જાય છે, અને તે એને પ્રત્યાખ્યાન કહેવાય છે. અને પ્રત્યાખ્યાન ત્યાગી પણ એક ઉપચાર છે. જો 488 પાને પહેલે પેરેગ્રાફની, ઉસને રાગ કા ત્યાગ કિયા એ તો કથન માત્ર હૈ, વસ્તુમાં છે જ નહીં તો રાગ કા ત્યાગ ક્યાં કરના. જો શું છે ન્યાય આપે છે ગુરુદેવસી, નહી આપણને બહુ મન થાય તો કોનો ત્યાગ કરો, તાજમહાલનો કે એફિલ ટાવરનો કોનો ત્યાગ કરવો છે, નહીં બહુ મન થઈ જાય તો નથી કરવો, કે તે એને ગ્રહણ ભાવના ન કરવાનો પ્રશ્ન જ નથી. જેનું ગ્રહણ નથી, જેનું પર્યાયમાં પણ અસ્તિત્વ નથી, એના ત્યાગ શું કરે, એ ત્યાગનું અભિમાન થશે. અહીંયા તો એનાથી એક આગળ વાત છે કે પર્યાયમાં ત્યાગ કરવો એ પણ શું, ખરેખર તો ઉત્પન્ન જ થતો નથી. બે વાત છે, સ્વભાવ દ્રષ્ટિમાં તો ત્યાગ છે જ નહીં, કારણ કે સ્વભાવમાં છે જ નહીં. પર્યાયમાં છે તો ત્યાગ કયો ને, પર્યાયમાં તો છે ને, અરે પર્યાયમાં છે તો ત્યાગ શું કરો, ઉત્પન્ન જ થતો નથી તો ત્યાગ. બે રીતે, જેનામાં છે નહીં તો ત્યાગ શું કરવો, અને જે ઉત્પન્ન જ થતો નથી તો ત્યાગ શું કરવો. તો એ પર્યાયની અપેક્ષામાં પૂર્વે હતો, હવે શું થાય છે, છોડ્યો છોડ્યો કે ઉત્પન્ન થયો. પર્યાયની અપેક્ષા પહેલી વાત કરીએ, પૂર્વ પર્યાયમાં હતો, ઉત્તર પર્યાયમાં ત્યાગ કર્યો, ત્યાગ કર્યો ઉત્પન્ન થતો તો નામ માત્ર કે તને સંતોષ થાય, નામ લે ચાલો ત્યાગ કર્યું. સ્વભાવની દ્રષ્ટિમાં તો સ્વભાવમાં રાગ છે જ નહીં તો ત્યાગ કર્યો કે ઉત્પન્ન ન થયો, કાંઈ જ નથી, માટે નામ પણ અપાતું નથી. બે વાત આવી છે, એક નામ પણ જો આપવું હશે તો ક્યાં અપાશે, એ નામ પર્યાયમાં એ પણ શા માટે, ઉત્પન્ન થતો નથી માટે, અને સ્વભાવમાં તો શું છે ઉત્પન્ન થતો એટલે અરે છે જ નહીં અને તેથી નામ પણ આપીશ નહીં. અરે કમસે કમ એક તત્વને તો નિરપેક્ષ રાખજે, અને આવા નિરપેક્ષ તત્વની મહિમા જો થશે તો સહજપણે પરભાવ ઉત્પન્ન જ નહીં થાય, તેનું નામ ત્યાગ કહેવામાં.
સ્વામી વાત્સલ્ય ખાતે 1000 રૂપિયા ચંદ્રકાંતભાઈ કેશવલાલ સાહેબ તરફથી પ્રાપ્ત થયેલ છે. હવે પિંકી દ્વારા એક ભક્તિ લેવામાં આવે. કેતન, ત્યાં માઇક આપને.
નિજ દેહ કી ચાદર, નિજ દેહ ચરમ કી ચાદર, ગુરુદેવ કે ચરણ બિછાઉં, ઋણ કિંચિત કમ ના હોગા, ઉપકાર મેં કૈસે ભુલાઉં. નિજ દેહ ચરમ કી ચાદર, ગુરુદેવ કે ચરણ બિછાઉં, ઋણ કિંચિત કમ ના હોગા, ઉપકાર મેં કૈસે ભુલાઉં. યદિ ગુરુ કહન ના મિલતે, હમ ભવ વન મેં હી ભ્રમતે, હમ તો જીતે થે મુર્દા, તન મય જો મુર્દા. યદિ ગુરુ કહાન ના મિલતે, હમ ભવ વન મેં હી ભ્રમતે, હમ તો જીતે થે મુર્દા, તન મય જો મુર્દા. અતિ વિષમ કાલ મેં ઉનને, નિર્ગ્રંથ માર્ગ કો પાયા, અતિ વિષમ કાલ મેં ઉનને, નિર્ગ્રંથ માર્ગ કો પાયા, પરમાગમ થા સુંદર સા, પરમાગમ થા સુંદર સા, ઉસમેં થા ગોતા લગાયા, ઉસમેં થા ગોતા લગાયા. ઉન અનુભવ રતન કો ભજતે, ઉન અનુભવ રતન કો પાયા, પ્રભુતામય હૈ શુદ્ધાત્મા, પામર જગ કો બતલાયા. ચિર અક્ષય વિષય કી આશા, જગ થા નાતિ સે પ્યાસા, સુખ નહીં હે વિષયો મેં, સુખ નહીં હે રે વિષયો મેં, ગુરુદેવ ને કિયા ખુલાસા, ગુરુદેવ ને કિયા ખુલાસા. સબ દ્રવ્ય ગુણ પર્યાય, સબ સ્વતંત્ર હી અપને મેં, ગુરુદેવ સે મંત્ર કો પાકર, જુડ ગયે હે સારે મુમુક્ષુ. નિજ દેહ ચરમ કી ચાદર, ગુરુદેવ કે ચરણ બિછાઉં, ઋણ કિંચિત કમ ના હોગા, ઉપકાર મેં કૈસે ભુલાઉં. ઉપકાર ખ્યાલ જબ આતા, વાણી ભી ગીત સુનાતી, उपकार ख्याल जब आता, वाणी भी गीत सुनाते, अब क्षण क्षण में लिखते हैं, अब क्षण क्षण में लिखते हैं, हम मुक्ति वधु को पाते, हम मुक्ति वधु को पाते, गुरुदेव नहीं जड़ तन में, वो तो रहते चेतन में, उन समय ही दृष्टि पाओ मैं जाऊं मोक्ष वतन में, यदि गुरु कहान ना मिलते हम भव वन में ही भ्रमते, हम तो जीते थे मुर्दा, तन्मय जो मुर्दा, निज देह चरम की चादर गुरुदेव के चरण बिछाऊं, ऋण किंचित कम ना होगा, उपकार मैं कैसे भुलाऊं, उपकार मैं कैसे भुलाऊं, उपकार मैं कैसे भुलाऊं।
बाहुबली मुनिन्द्र भगवान नो जय हो। दिव्य धनी ना सारभूत नित्य बोधक परमागम समय सारधी समस्त जिनवाणी मात नो जय हो। भरत क्षेत्र मा सद्धर्म नी वृद्धि करनार भगवान श्री कुंकुंद आचार्य देव नो जय हो। एकत्व विभक्त नीत सुधात्मा नो सम्यक स्वरूप समझावनार अनंत अनंत उपकारी श्री कहान गुरु देव नो जय हो। प्रसम रसमा मग्न प्रसमूर्ति धन्यवतार पूज्य भगवती मात नो जय हो। अमूल्य तत्व ना विचारक आत्म सिद्धि ना प्रदाता परम कृपाळु देवनो जय हो। महामंकारी शाश्वत पर्व पर्वाधिराज पर्यषण पर्वनो जय हो। श्री परम वितरक सनातन दिगंबर जैन धर्मनो जय हो। निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है। बोलो द्वादश संघ में समस्त जिनवाणी मातनो जय हो।